સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 121, પ્રસારણ તારીખ 21 મે 2009.
નમસ્તે ભાભી.
અરે આવો આવો મોહનભાઈ.
નમસ્તે
લક્ષ્મી ભાભી. નમસ્તે તમને અને બધા ખેડૂત ભાઈઓ બહેનો ને પણ. બહુ ખુશમાં લાગે છો ને? કઈ
લે ખુશમાં હું કામ નો હોય. એક તો સદા ચૂંટણીઓ ગઈ અને ઘીના ઠામમાં ઘી વળી ગયો એટલે 5 વર્ષ સુધી ની નિરાશ થઈ ગઈ.
હા એ તો છે.
ને બીજું, હવામાન ખાતા નો વર્તારો આવ્યો કે 94% વરસાદ થવાનો છે. બોલો હવે કોણ ખુશ નો થાય.
પણ સાથે આ વર્ષે ચોમાસું લગભગ 1 અઠવાડિયું વહેલું બેસવાનું છે, એ આગાહી પણ યાદ રાખી છે કે નહીં?
ભાભી માં તમારે મને કેવું જ ન પડે, મેં તો ફટોફટ જમીનનો નમૂનો લેવડાવીને એની લેબોરેટરી કરાવીને વિગતવાર રિપોર્ટે મંગાવી લીધો હતો.
અને એમાં કરેલી ભલામણ પ્રમાણે દેશીય ખાતર, જીપ્સમ ને બીજા જે જે પોષક તત્વો ની જરૂર હતી ને,
એ
હોત ખાતર માં ભેળા દઈ દીધા. હવે બસ આ બિયારણ માં થોડીક મૂંઝવણ હતી એટલે એની ચર્ચા કરવા જ આમ તમારી પાસે આવ્યા છે.
કેમ, એમાં વળી શી મૂંઝવણ આવી છે મોહનભાઈ?
બીજું હું હોય ભાભી, ઈ એમ કેસે કે હંદુઈ બિયારણ શંકર ને નવી જાતનું લાવવી, ને હું કઉ છું કે ગયે વર્ષે જે ખેતરમાં હારો પાક ઉતર્યો તો ઈ ઘરનું બિયારણ જ વાપરવી.
લક્ષ્મી ભાભી, જે તે વિસ્તારમાં વર્ષોથી વવાતા બિયારણની જાતને સ્થાયી જાત કહેવાય છે. હા, પરંતુ આવું બિયારણ તમામ રીતે શુદ્ધ હોય તો જ તેનો 4-5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય, અને તોય એના મૂળભૂત ગુણધર્મ પ્રમાણે જ એક પાક રોગ, જીવાત કે પાણીની અછતનો સામનો કરી શકે છે. એટલે ખરેખર તો મોહનભાઈની વાત સાચી છે કે શુદ્ધતાની ખાતરી ના હોય તો દર વર્ષે નવું અને પ્રમાણિત બિયારણ જ વાવવું જોઈએ.
હું શું કેતો હતો ઉમાબેન, મેં એને એમ કીધું કે આ વર્ષે છે ને ભલે વધારે ખર્ચો થાય પણ નવીન બિયારણ જ વાવવું છે, અને એમાં અડધી જમીનમાં તો આજ સુધી કોઈએ ન વાવ્યું હોય એવું બિયારણ વાવીને નવો સિલો સાતરવો છે.
ના, આટલું મોટું જોખમ પણ ના લેવાય મોહનભાઈ.
કેમ?
બિયારણની પસંદગી વખતે કેટલીક પાયાની બાબતો તો યાદ રાખવી જ પડે છે.
બસ મારું ઈ જ કેવું છે.
હા તો હાલો, તો તમે જ કહો કે બિયારણ નક્કી કરતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું હોય.
મોહનભાઈ, પહેલું તો આપણા વિસ્તારની આબોહવા અને જમીનનું, બરાબર? દૂરના કોઈ વિસ્તારમાં આપણા વિસ્તાર જેવી આબોહવા અને જમીન હોય તો પણ એ વિસ્તારમાં સારી ઉપજ આપતી જાત આપણે ત્યાં સારી ઉપજ ના પણ આપી શકે એવું બની શકે છે. એટલે કાં તો કૃષિ વિભાગ દ્વારા પ્રયોગો પછી ભલામણ કરાઈ હોય તે બિયારણ જ વાવવું જોઈએ, અને નહીતર ભલામણ વિનાનું બિયારણ પહેલા 1-2 વીઘાના પ્લોટમાં વાવીને પ્રયોગ કરવો જોઈએ.
ટૂંકમાં આંખ્યું મીચીન હોય એટલી જમીનમાં નવી જાતનો કચરો કરવામાં ક્યારેક કચરો ઉભો થઈ જાય છે. સાચી વાત ને?
બિલકુલ સાચી વાત.
ભાભી આ જ વાત હું એમને કહેતી હતી તો મને કે તને ખબર ન પડે.
ના મોહનભાઈ, સાચી વાત તો પત્નીની જ નહીં, ગમે તેની હોય માનવી જ પડે, ખરું ને ભાભી?
ભાઈ બાપા ભૂલ થઈ ગઈ. બસ હવે ઈ કહો કે બિયારણ પસંદ કરતી વખતે અંગત જરૂરિયાતનું ધ્યાન શું રાખવાનું?
એની તો આપણે અગાઉ પણ ઘણી વાર ચર્ચા કરી છે. સાંભળો, તમારી બાજુના ખેડૂતને નહેરનું પાણી મળતું હોય અને તમારે ત્યાં કૂવાનું કે બોરનું પાણી હોય કે પછી ચોમાસાના વરસાદ ઉપર જ આધાર રાખવાનો હોય તો એ વખતે તમારી અને બાજુવાળા ખેડૂતના બિયારણની જાત જુદી જ પસંદ કરવી પડે.
ભાભી પાણી અને જમીન ભલે એક જ હરખા હોય પણ એમને કપાસ જેવો પાક 8 મહિના ઉભો રાખવો હોય અને આપણે ટૂંકી જમીનમાં કપાસ પછી ઘઉં કે જીરા જેવા શિયાળુ પાક લેવા હોય તો બિયારણની જાત બદલાય કે ન બદલાય?
તો ચોક્કસ બદલાય, કારણ કે કેટલીક જાતો જેમ કે પાંચ નંબરના કપાસનું બિયારણ બે કે ત્રણ વીણીમાં તો લગભગ 90% ઉપજ આપી દે છે, બરાબર. એટલે જેમને જલ્દી પાક લઈ લેવો હોય એમણે એવી જાત જ પસંદ કરવી પડે છે.
ઉમાબેન, એમ તો મેં જ્યાં પાણીની સગવડ નથી ને ઓછા પાણીએ થતી જાત જ વાવવાનું નક્કી કર્યું છે. પૂછવા લક્ષ્મી ને, દ પડીકા 9 નંબરના લાવ્યો છું નાયક?
હું ક્યાંય ની ના પાડું છું, પણ આ ઢાળવાળા પ્લોટમાં જ્યાં ચોમાહામાં પાણી ભરાઈ રહેશે ત્યાં તમે તલ વાવવાનું નહોતા કહેતા? હવે તમે જ કયો ભાભી, તલમાં મૂળખાઈ આવે કે નો આવે?
આવે, આવે, બિલકુલ આવે. તલ જેવા પોચા થડવાળા પાકમાં જ નહીં, કપાસ જેવા પાકોમાં પણ જે જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં સડો આવવાની શક્યતા વધી જાય છે મોહનભાઈ. એટલે આવી જમીનમાં કાં તો વધારે પાણીનો સામનો કરે એવો જુવાર કે મકાઈ જેવો પાક લેવો જોઈએ, અથવા ત્યાં પાણી ના ભરાઈ રહે એ માટે પુરાણ કરવું જોઈએ.
એમ તો હું છે ને બિયારણ લેતા પહેલા જ એની થેલી કે પડીકા માથે લખેલી વિગત ન્યા એગ્રોની દુકાને જ નિરાતે બેઠો બેઠો વાંચી લઉં છું. લ્યો,
અરે વાહ, એમાં કઈ કઈ વિગત ખાસ વાંચો છો?
તો સાંભળો, પહેલું તો બિયારણ કઈ જાતનું છે અને ક્યારે તૈયાર કર્યું છે, પછી એની ઉગવાની શક્તિ કેટલી છે, કેટલા ટકા ઉગે એમ છે, બિયારણ સરકારના પ્રમાણપત્ર વાળું છે કે નહીં એ જોઈ લઉં.
નકલી બિયારણ થી બચવા અને આપણે છેતરાઈ ના જઈએ એ માટે આ બાબત તો ખાસ ચકાસવી જ જોઈએ.
પછી
ભાભી, એમ તો એ પાછા ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી ને હિન્દી હોત વાંચી લેશે. આ બિયારણ ને કઈ કઈ દવાનો પટ દીધો છે અને ઈ કયા કયા રોગ ને કઈ કઈ જીવાત નો સામનો કરી શકે છે.
બરાબર છે,
બિયારણ ને પટ તો નાના છોકરા ને દેવાની રોગ પ્રતિકારક રસી બરોબર છે, એની વિગત તો જાણી જ લેવાની. હું
એમાં કયા કયા પટ કે માવજત ની વિગત આવે?
ઉમા બોન, એમાં તમારે હવે એક કે ખેડૂને કેવું જ ન પડે. કપા હોય, મગફળી હોય, તલ હોય કે દિવેલા, બીજો ગમે પાક હોય, ફૂગનાશક મેન્કો જેપનો પટ દેવાનો એટલે દેવાનો દેવાનો.
અને ચૂસિયા જેવી જીવાતોના પ્રતિકાર માટે?
ઈ હાટું તો મોટા ભાગના ખેડુ ઈમીડાની જ માવજત દેવાના છે.
અને હવે આધુનિક સમયમાં તો સજીવ કલ્ચરનો પટ પણ અપાય છે, એ ખબર છે?
લે, એની ખબર નો એવું બન્યા? ઉમા બોન, હું તો હંધાઈને કેતો જ રહું છું કે વાવણી કર્યા પછી સજીવ ફૂગનાશક તરાઈકો ડરમાનો અને ખાતરના વધુ હારા ઉપયોગ હાટુ રાઇઝોબિયમ ને ફોસ્ફેટ કલ્ચરનો પટ દીધો હોય તો જ ઈ બિયારણ વાવવા લાયક ગણાય. એટલે ઈની માવજત દેવાનું ભૂલવાનું જ નહીં. આ
અને ઓલી એક તારીખ ખાસ વાંચવાનું કહેતા હતા, ઈ કઈ?
ઈ એક્સપાયરી તારીખ.
અરે દે, એક્સપાયરી નહીં, એક્સપાયરી.
આ ઈ જ કહેવાય હવે.
એટલે કે બિયારણ પેક કર્યા પછી મોડામાં મોડું ક્યાં સુધી વાવી શકાય તેમ છે તે તારીખ.
તો ઈ તારીખ પછી વાવીએ તો એનો પાવર ઉડી જાય?
ભાભી, પાવર એટલે કે શક્તિ તો ના ઉડી જાય, પણ બિયારણ જેમ જેમ જૂનું થતું જાય તેમ તેમ તેની સ્ફુરણ કે અંકુરણ શક્તિ ઘટતી જાય છે. એટલે કે કોઈ પણ સંજોગોમાં ખૂબ જૂનું બિયારણ તો નહીં જવાબવાનું.
ઉમા બોન, ઈ હાટું તો હું બિયારણની એક એક ખાલી થેલી ને પડીકાના કાગળ ઈ પાકની ઉપજ ઘરમાં ન આવે ન્યા સુધી જીવની જીમ હાંચવીન પેટીમાં હંગરી રાખું છું. આ અને જો થેલી કે પડીકા માથે બિયારણ બનાવનારી કંપનીનું નામ સરનામું પૂરું ન લખ્યું હોય તો એવા બિયારણને હાથમાં નહીં લેવાનું. સાચી વાત ને મારી? કહો.
બિલકુલ સાચી વાત છે મોહનભાઈ. માત્ર કંપનીનું પૂરું નામ સરનામું જ નહીં, બિયારણનો બેચ નંબર, પેકેટ ક્યાંયથી તૂટેલું તો નથી ને, એ બધું પણ બરાબર જોઈ લેવાનું અને એવું બિયારણ જ ખરીદવાનું.
અને પાકા બિલ ની વાત તો રહી જ ગઈ.
મારે એ જ જોવું હતું કે તમને આ છેલ્લી પણ ખૂબ અગત્યની વાત યાદ છે કે નહીં.
ઉમા બોન, પાકા બિલ વગર તો બિયારણ લેવાની વાત જ નહીં કરવાની. કોઈ મફત દે ને તોય નહીં જ લેવાનું. એટલે તું બિયારણ મને મફત દઈશ, મારા ખાતર પાણી દવા ને મહેનત નક્કામાં જાહે એનું હું.
ખૂબ કામની વાત કરી મોહનભાઈ. કેટલા ખેડૂત મિત્રો બિયારણ પસંદ કરવામાં કાળજી લેતા જ નથી અને 5-10 હજાર રૂપિયાની બચત ખાતર ઉપજમાં 1000 રૂપિયાનું જોખમ ભરી લે છે. ખરું કહું ને તો આવી નાની નાની કાળજી આપણને મોટા નુકસાનમાંથી બચાવી લે છે.
અત્યારે પાક ઉપર આવેલા ઉનાળુ કઠોળ બાજરી કે મગફળીની કાળજીની જેમ.
હા, એ તો સારું યાદ કરાવ્યું. લક્ષ્મી, એ ઉમાબોન, ઘણા તો છે ને મારા વાલા મોલ બરાબર પાક માથે આવ્યો હોય અને થાય લગ્ન માં હાલતા લ્યો. હવે એમને કોણ સમજાવે કે ઉનાળુ પાક ની આ સેલ્લી કટોકટી ની અવસ્થા કેવાય. ઈ વખતે એનું ધ્યાન ન રાખવી તો ઉપજ ઉપર કેટલી બધી માટી અસર પડે. લ્યો જોઈ,
હા હા, આ કટોકટી ની અવસ્થા એ જો પાણી ના આપીએ તો બાજરી માં દાણા નાના રહી જાય અને મગફળી માં કે કઠોળ માં સિંગ નો વિકાસ અટકી જાય છે. એટલે ગમે તેવું અગત્યનું કામ હોય ઉનાળુ પાકને પિયત અચૂક આપવું જોઈએ.
બરાબર છે.
અને ઈમાય તમે થોડીક વાર પહેલા કીધું તું એમ આ વખતે વરસાદ અઠવાડિયું વહેલો છે એટલે તૈયાર થયેલા ઉનાળુ પાક વેળાસર ઘરમાં કે ગોદામમાં પહોંચાડવા પડશે ને.
હા ભાઈઓ બહેનો, પાક જો ખળામાં પડ્યો હશે અને માથે વરસાદ ધાબડશે તો ઉનાળાની બધી મહેનત ને ખર્ચો નક્કામાં જાહે.
બાજરી મગફળી કે કઠોળ બરાબર સુકાયા ના હોય તો એને ફૂગ ચડી જવાની પૂરી બીક રહે છે. એટલે આળસ છોડીને જેવો પાક તૈયાર થાય કે તરત લણી વાઢી લેજો અને બને તો ઝડપથી થ્રેસર વડે કાઢી લેજો.
હા હે ઉમાબન, આપણે આ હંધુય ક્યાંક લખી રાખ્યું હોય તો એ સારું નહીં?
ઘણું સારું મોહનભાઈ. એટલે તો આપણી આ વાતો રેકોર્ડ કરી રાખવાનું કે ડાયરીમાં લખી રાખવાનું કહીએ છીએ. અને હવે તો ડીએસસી એ આવી અગત્યની વાતો દર 3 મહિને મેગેઝિન સ્વરૂપે એટલે કે દીવાદાંડીના નામથી ખેડૂત મિત્રોને મોકલવાનું શરૂ પણ કરી દીધું છે.
અરે હા, તમે કઈ ગેર ગુરુવારે જેમને દીવાદાંડીનો ચોમાસું સિઝનનો અંક જોતો હોય એમને ટપાલ લખવાનું કહેતા હતા ને?
હા ભાભી, જે જે ખેડૂત ભાઈઓ બહેનોને ખરીફ મોસમનો દીવાદાંડીનો અંક જોઈતો હોય એ પરેશભાઈને ડીએસસીના સરનામે પોસ્ટ કાર્ડમાં એમનું પૂરું નામ સરનામું લખી મોકલે એટલે પરેશભાઈ એ અંક મોકલવાની વ્યવસ્થા કરશે.
ડીએસસી નું સરનામું તો તમારા હંધાય પાયે છે જ ને.
પણ તોય આજનો પ્રશ્ન પૂછ્યા પછી ફરી યાદ કરાવી દઈશું.
તો હવે આમે સમય થવા આવ્યો છે એટલે પૂછી જ નાખો સવાલ.
લો મોહનભાઈ, સવાલ બોલી નાખો.
લાવો લાવો, મારી પાસે લાવો. તો ભાઈઓ બહેનો, આજનો 121મી કડીનો ઇનામી સવાલ છે કે વાવેલો પાક પોષક તત્વોનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકે ઈ હાટું કયા સજીવ કલ્ચરનો પટ દેવો જોઈએ?
મિત્રો સવાલ બરાબર સાંભળ્યો, ફરી બોલું છું. વાવેલો પાક પોષક તત્વોનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકે એના માટે કયા કયા સજીવ કલ્ચરનો પટ આપવો જોઈએ?
એ દર ગુરુવારની જેમ માંડો 0 27 17 235 995 જોડીને તમારો જવાબ લખાવવા માંડો. આજ તો પરેશભાઈ ને શંકરભાઈ બે બેઠા જ હશે.
તમારા ફોન આવતા રહેશે ત્યાં સુધી બે જણા બેહી જ રહેવાના છે.
અને હવે સાંભળો 113માં કાર્યક્રમ નું ઇનામ જીતનારા બે મિત્રો ના નામ પરેશભાઈએ ડ્રો કરીને મોકલી જ આપ્યા છે. લો મોહનભાઈ, તમે અને ભાભી તમે બંને જાહેરાત કરો.
લાવો 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 લાવો, મારી પાસે લાવો. તો ભાઈ બેનો, સાચો જવાબ દેનારા માંથી 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગામ આંબરડી જામના સાંકળિયા સુરેશભાઈ રામજીભાઈ.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતે છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ગામ તરગૈયાના ધર્મેન્દ્રભાઈ મનહરભાઈ પરમાર.
મિત્રો તમને બંને ને અને બીજા તમામ મિત્રોને ખૂબ 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 અભિનંદન. ફોન ઉપરાંત જવાબ આપવા માટે કે ખેતીને લગતી બીજી સલાહ માટે અને દીવાદાંડીનો અંક મંગાવવા કે અવાજ ઓટલામાં તમારો નંબર ઉમેરાવવા પત્ર પણ લખી શકો છો.
સરનામું તો સેલનું સટ છે, સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે બોપલ અમદાવાદ 58.
એ ટપાલ લખતા રહેજો ને સંબંધ જાળવી રાખજો.
મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમનો હેતુ એક જ છે, આપની ખેતીને સમૃદ્ધ બનાવી ખેડૂતોને પગભર બનાવવા. એટલે સંપર્ક જાળવી રાખજો અને ખેતીને લગતી કોઈ પણ મૂંઝવણના ઉકેલ માટે નિસંકોચ જણાવજો. એટલી ભલામણ સાથે આજે લઈએ છીએ રજા અને કહી દઈએ
નમસ્તે આ